समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा मोक्ष अधिकार चाले छे। मोक्ष अधिकारनी गाथा 301 302 303 एनो स्वाध्याय आपणे करी रह्या छीए। आ गाथा गाथानो अर्थ टीका अने भावार्थ कर्या छे અને આ ગાથા ઉપર પૂજ ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે, હવે વધારે બાકીના અંશ કરીએ તે પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। ગાથામાં એ વાત આવી કે જો માણસ ચોરી કરે, અપરાધ કરે, તો તેને પકડાવવાની બંધનની શંકા થાય, અને જે નથી કરતો, જે અપરાધ નથી કરતો, એને કોઈ શંકા થતી નથી। તેવી રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને કર્મબંધની શંકા થાય જ, અને જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, પરભાવને ન ગ્રહે, તો એને બંધની શંકા થતી નથી। માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું, ત્યારે જ નિરઅપરાધ થવાય છે। આ ગાથાઓ ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે। આજે એમાંથી કેટલાક વધારે અંશ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 475 એમાં આપણે એ વાત કરી કે અરિહંત પરમાત્માને જેમાંથી અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રગટ અંતર થાય છે, એવી જ્ઞાન અને આનંદની શક્તિ જેવી અરિહંત પરમાત્માને પ્રગટ થઈ છે, એવી જ્ઞાન અને આનંદની શક્તિ દરેક આત્મામાં શક્તિ રૂપે પડી છે। આત્મામાં પૂર્ણ એવી શક્તિ પડી છે, એ ક્યાંયથી બહારથી આવતી નથી, પરંતુ અંદર એ શક્તિ વિદ્યમાન છે, એ શક્તિ પડી છે, અને એ શક્તિ અરિહંત દશામાં પ્રગટ થાય છે। એટલે જે જીવ એવો પુરુષાર્થ કરે છે, એ એવા જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ કરે છે, એને એ બધું પ્રગટ થાય છે। પણ એ બધું અંદરમાં પડ્યું છે તો પ્રગટ થાય છે, એ કંઈ બહારથી આવતું નથી, એમ ગુરુદેવનું કહેવું છે। અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પંચાસ્તિકાયમાં જ્યાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય એક દ્રવ્યના છે, અન્ય દ્રવ્યથી ભિન્ન એક સત્તા છે, એમ સિદ્ધ કરવું હોય ત્યાં દ્રવે છે તે દ્રવ્ય, દ્રવતી ઇતિ દ્રવ્યમ, દ્રવે છે તે દ્રવ્ય એમ કહ્યું। પંચાસ્તિકાયમાં જ્યાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય એક દ્રવ્યના છે, ત્યારે એ અન્ય દ્રવ્યથી ભિન્ન છે એમ સિદ્ધ કરવું છે। બીજા દ્રવ્યથી એ દ્રવ્ય ગુણ પર્યાય છે, એ ભિન્ન છે, જુદા છે, એવું જ્યારે ત્યાં કહ્યું છે, એટલે કહે છે કે અન્ય દ્રવ્યથી ભિન્ન એક સત્તા છે એમ સિદ્ધ કરવું હોય ત્યાં દ્રવ્ય છે તે દ્રવ્ય છે એમ કહ્યું. ત્યાં એમ બતાવવું છે કે અશુદ્ધ પર્યાય પણ પોતે દ્રવ્ય દ્રવે છે, ત્યાં પર્યાય દ્રવ્યની છે એમ એક અસ્તિત્વ સત્તા સિદ્ધ કરવું છે. જેમ સમુદ્રમાં તરંગ ઉઠે છે તે સમુદ્રના છે, તેમ દ્રવ્યમાં જે પર્યાય ઉઠે છે તે દ્રવ્યની છે. એટલે કે છે કે ત્યાં એમ બતાવવું છે કે અશુદ્ધ પર્યાય પણ પોતે દ્રવ્ય દ્રવે છે, એ પર્યાય એની છે, ત્યાં પર્યાય દ્રવ્યની છે એમ એક અસ્તિત્વ એટલે સત્તા એમ એ અસ્તિત્વ સિદ્ધ કરવું છે. જેમ સમુદ્રમાં તરંગ ઉઠે છે તે સમુદ્રના છે, તેમ દ્રવ્યમાં જે પર્યાય ઉઠે છે તે દ્રવ્યની છે. 85 ગાથા 27 આવે છે કે રાગ દ્વેષનો કરતા આત્મા છે, એટલે ત્યાં વિકાર આત્માની પર્યાયમાં થાય છે એમ દર્શાવવું છે, એમ બતાવવું છે. પર્યાય છે તે દ્રવ્યની છે એમ ત્યાં બતાવવું છે, એટલે રાગ દ્વેષનો કરતા આત્મા છે, ત્યાં વિકાર આત્માની પર્યાયમાં થાય છે એમ બતાવવું છે, ત્યાં એવી અપેક્ષા છે. આગળ કહે છે 476 પાના પર કે જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ એટલે અધ્યાત્મની દ્રષ્ટિ કરાવવી હોય ત્યાં શાસ્ત્રમાં એમ વાત આવે કે પર્યાય દ્રવ્યમાં નથી. જો 85માં આ જે વાત કરવામાં આવી કે જે પર્યાય છે તે દ્રવ્યની છે, દ્રવતી ઇતિ દ્રવ્યમ એટલે દ્રવે છે તે દ્રવ્ય છે એમ કહી, અને પછી જે દ્રવ્ય છે એટલે જે પરિણામ આવે છે, જે પર્યાય થાય છે તે દ્રવ્યની છે, અને પછી અશુદ્ધ પર્યાય પણ એ દ્રવ્યની છે, એટલે કે આ રાગ દ્વેષના જે ભાવ થયા એ પણ એનો કરતા પણ આત્મા છે એમ ત્યાં વિકાર આત્માની પર્યાયમાં થાય છે એમ બતાવવું છે. 85ની ગાથા 27 એમ કહ્યું કે વિકાર પણ એ જીવની પર્યાયમાં થાય છે એમ બતાવવું છે, એટલે ત્યાં એમ કહ્યું કે રાગ દ્વેષનો કરતા આત્મા છે, પણ ત્યાં અપેક્ષા એવી છે કે એ દ્વારા એમ દર્શાવવું છે કે એ જીવની પર્યાયમાં થઈ રહ્યા છે, એ જીવની પર્યાયમાં થઈ રહ્યા છે એમ દર્શાવવું છે. જ્યારે જીવને ધર્મ તરફ વાળવો હોય ત્યારે એને એમ કહેવામાં આવે કે આ બધા માટે તું જવાબદાર છે, આ રાગ દ્વેષનો કરનારો તું છે, રાગ દ્વેષ થાય છે એને માટે તું જ જવાબદાર છે, તું એનો કરતા છે, રાગ દ્વેષ તું કરી રહ્યો છે એમ એને સમજાવી અને એને ધર્મ તરફ વાળવામાં આવે છે કે આ બધા પરિણામ નો કરતા તું છે, માટે તારે ભોગવવા પડશે. આ રાગ દ્વેષ તું કરે છે તો પછી બંધ પણ તને પડશે, અને પછી તારે બંધના કારણે ભોગના ભ્રમણ થશે, એટલે એની જવાબદારી બતાવવી હોય ને, જીવની જવાબદારી બતાવવી હોય અને એને ધર્મ માર્ગે વાળવો હોય ને, ત્યારે એમ કહેવામાં આવે કે આ રાગ દ્વેષ તું કરે છે તો એને કારણે તને બંધ પડશે, અને એ બંધને ભોગવવા વાળો પણ તું જ હોઈશ, બીજો કોઈ નહીં હોય. એના જે પરિણામ આવશે એને કારણે જે પાપનો બંધ પડ્યો હશે તો એ બંધને લીધે થઈને અસાતા વેદની આદિનો ઉદય થશે, તો એ બધું તારે ભોગવવું પડશે. વિપરીત સંયોગો પ્રાપ્ત થશે તો એ તને પ્રાપ્ત થશે, એ તારે ભોગવવા પડશે. એટલે રાગ દ્વેષનો કરતા તું છો, જવાબદાર પણ એને માટે તું જ છો, અને તારા પરિણામ છે, એને કારણે જે બંધ પડે છે તને પડે છે, અને એને એના ઉદયો પણ તારી સમીપમાં આવશે, એટલે તારે જ એ બધા દુઃખ ભોગવવા પડશે. આમ કહી અને જીવને ધર્મ તરફ વાળવામાં આવે છે. ધર્મ તરફ વાળવો છે ત્યારે એને એમ સમજાવવામાં આવે છે કે રાગ દ્વેષનો કરતા તું છો, આત્મા છે, એટલે કે વિકાર આત્માની પર્યાયમાં થાય છે એમ ત્યાં દર્શાવવામાં આવે છે, એવું સમજાવવામાં આવે છે. પરંતુ જે જીવને ધર્મ તરફ વાળ્યો છે અને એ શુભભાવમાં ધર્મ માની રહ્યો છે તો એને શુભભાવમાં ધર્મ નથી, એનાથી વિશેષ શુદ્ધ ભાવ છે, અને શુદ્ધ ભાવ શું છે અને શુદ્ધ ભાવ કેમ પ્રગટ કરી શકાય એ સમજાવવું હોય ત્યારે એને એમ સમજાવવામાં આવે છે કે ભાઈ શુભ ભાવ એ બંધનું કારણ છે, એથી આગળ વધી અને શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ સ્વરૂપના લક્ષ્ય થાય છે, સ્વરૂપનું લક્ષ્ય કરતા શુદ્ધ ભાવ થાય છે. તો કહે છે કે સ્વરૂપનું લક્ષ્ય કેવી રીતે કરવું, સ્વરૂપનો વિષય કેવો છે, કેવી રીતે છે તે એ સમજાવવું છે. એટલે કે પોતાને સમ્યક દર્શન કરવું છે ત્યારે દ્રષ્ટિનો વિષય કેવો શુદ્ધ છે, દ્રષ્ટિનો વિષય નિર્મળ શુદ્ધ કેવો છે એ જ્યારે સમજાવવું હોય ત્યારે એમ કહેવામાં આવે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા તો ત્રણેય કાળે શુદ્ધ છે, એ તો પર્યાય રહિત છે, મલિનતા રહિત છે, એ તો પરમ શુદ્ધ છે. અને એવા પરમ શુદ્ધ પદાર્થ એવા ભગવાન આત્માનું લક્ષ્ય કરતા એમ ધ્રુવ તરફ ઢળતા વિતરાગી પર્યાય થાય છે. એટલે જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, અધ્યાત્મની દ્રષ્ટિ કરાવવી છે, જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે એટલે આત્માની દ્રષ્ટિ કરાવવી છે, ત્યારે આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ કહેવામાં આવે અને ત્યાં પછી પર્યાય છે તે આત્માની નહીં. એ વખતે એને હજી શુદ્ધ પર્યાય તો પ્રગટ થઈ નથી, પણ એને શુદ્ધ પર્યાય પ્રગટ નથી થઈ છતાં એને એનું શુદ્ધ સ્વરૂપ જ છે એમ કહી અને દ્રષ્ટિ એ શુદ્ધ ભગવાન આત્મા તરફ એવા શુદ્ધ સ્વરૂપ તરફ કરાવવી છે ત્યારે એ દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, એમાં કોઈ મલિનતા નથી, પર્યાય નથી એમ કહેવામાં આવે. એટલે જ્યાં દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવી છે કે જેને કારણે એને વિતરાગી પરિણામ થાય ત્યારે, એટલે કે અધ્યાત્મની દ્રષ્ટિ કરાવવી હોય ત્યારે શાસ્ત્રમાં એમ આવે કે પર્યાય છે એ દ્રવ્યથી જુદી છે, દ્રવ્યમાં પર્યાય નથી અને તેથી પર્યાય દ્રવ્યથી ઉત્પન્ન થતી નથી, પર્યાયનો કર્તા પર્યાયથી પોતાથી ઉત્પન્ન થાય છે, એના સટકારક એના પોતાના છે અને ભગવાન આત્મામાં એ કાંઈ બગાડતી નથી. આ રીતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક એકમાત્ર વસ્તુ છે અને એનું લક્ષ્ય કર, એનું લક્ષ્ય કરતા જે પરિણામ થશે તે વિતરાગી પરિણામ થશે. એટલે જ્યારે આવી અધ્યાત્મની દ્રષ્ટિ કરાવવી હોય ત્યારે પછી ત્યાં એમ કહેવામાં આવે કે પર્યાય દ્રવ્યમાં નથી એમ કહેવામાં આવે અને પર્યાયનો કર્તા એ પણ દ્રવ્ય નથી, પર્યાયનો કર્તા દ્રવ્ય નથી, પર્યાય પર્યાયથી ઉત્પન્ન થાય છે એમ કહેવામાં આવે. પરમાત્મ પ્રકાશ ગાથા 68માં આવે છે કે ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ આત્મા જ એક પરમાર્થ વસ્તુ છે, તે મોક્ષ માર્ગ આદિ પર્યાયનો કરતા નથી. ભગવાન આત્મા એ કોઈ પર્યાયનો કરતા નથી, એટલે સુધી વાત કરી દીધી કે એ મોક્ષ માર્ગ આદિ પર્યાયનો કરતા પણ નથી. મોક્ષ માર્ગની પર્યાય પણ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે એવી વાત ત્યાં પરમાત્મ પ્રકાશમાં ગાથા 68માં કરવામાં આવી છે. જ્યાં શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી હોય, અધ્યાત્મની દ્રષ્ટિ કરાવવી હોય, દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી હોય, ત્યાં કહે કે ભાઈ સાંભળ, તારી અંદર જે નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ બિરાજે છે એ કદીએ પર્યાયને કરતો નથી, એ ભગવાન આત્મા પર્યાયને કરતો નથી. આત્મા તો આનંદ કંદ સચ્ચિદાનંદ પ્રભુ સ્વભાવે સિદ્ધ સદસ્ય છે, એ તો આનંદ સ્વરૂપ છે, એ કોઈ વિકારી ભાવને કરતો નથી, એનામાં કોઈ વિકાર છે જ નહીં, એનામાં કોઈ પર્યાય નથી. જેમ ભગવાન સિદ્ધમાં રાગ દ્વેષ નથી તેમ ભગવાન આત્મામાં રાગ દ્વેષ નથી. જો એમાં રાગ દ્વેષ હોય તો તે કદી ટળી શકે નહીં, આવી વાત છે. એટલે જ્યાં જે રીતે વાત હોય તે રીતે સમજવી જોઈએ ને, જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય એ રીતે સમજવી જોઈએ ને. ગુરુદેવ આગળ પણ કહે છે કે એક તરફ એને કરતા કહે અને પછી પાછો એને અકર્તા કહે. અહીંયા કહે છે કે રાગમાં વર્તતો જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એ તો એ રાગને પોતાનો માને છે ને, તો રાગમાં વર્તે છે એમ કહ્યું. રાગમાં વર્તતો જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યા દ્રષ્ટિ શા માટે એને કહ્યું કેમકે રાગને પોતાનો માને છે ને, એટલે એટલે રાગમાં વર્તે છે એમ કહ્યું. જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. અપેક્ષાથી યથાર્થ સમજે તો કોઈ વિરોધાભાસ દેખાય નહીં અને વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય. કઈ અપેક્ષાથી કઈ વાત કરવામાં આવી છે એને સમજવી જોઈએ. દીકરો છે, દીકરાનો દીકરો છે અને એનો બાપ પણ છે. ત્રણ પેઢી હોય, પૌત્ર હોય, એનો પિતા હોય અને પિતાનો પણ પિતા એટલે દાદા પણ હોય. તો પેલો વચ્ચે જે રહ્યો છે એ પિતા પણ છે અને પુત્ર પણ છે. એના પિતાની અપેક્ષા એ પુત્ર છે અને એના પુત્રની અપેક્ષા એ પિતા પણ છે. વચ્ચે રહેલો છે એ 40 વર્ષનો છે, એનો છોકરો છે તે 10 વર્ષનો છે, એનો એનો બાપ છે તે 70 વર્ષનો છે. તો જે 40 વર્ષનો વ્યક્તિ છે એ પુત્ર પણ છે અને પિતા પણ છે. તો એમાં કઈ વિરોધાભાસ નથી આવતો. આપણે સમજીએ છીએ કે જે 10 વર્ષનો પુત્ર છે એની અપેક્ષાએ આ 40 વર્ષનો પિતા છે, અને એ 40 વર્ષનો પિતા છે એ એના એના પિતા જે 70 વર્ષના છે એની અપેક્ષાએ એ એનો પુત્ર છે. એટલે એમાં ક્યાંય કોઈ રીતે વિરોધાભાસ આવતો નથી. અપેક્ષાને સમજીએ તો ક્યાંય વિરોધાભાસ નથી. એકની એક વ્યક્તિને બે સંબંધ હોઈ શકે? શા માટે ના હોય? એ પિતા પણ થાય, એ પુત્ર પણ થાય. પણ અપેક્ષા, કઈ અપેક્ષાથી વાત કરવામાં આવે છે તે સમજવું જોઈએ. કોની અપેક્ષાએ એને પિતા કહ્યો, કોની અપેક્ષાએ એને પુત્ર કહ્યો, એટલે ત્યાં તો આપણને સમજવામાં કોઈ વાંધો આવતો નથી. પણ અહીંયા શાસ્ત્રની વાતને સમજવી હોય ત્યારે આપણને એમ થાય કે આ તો બધું વિરોધાભાસી લાગે છે. ઘણાને એમ થાય કે કૃપાળુ દેવની વાતમાં અને ગુરુદેવની વાતમાં તો વિરોધાભાસ દેખાય છે. પણ પ્રભુ કઈ અપેક્ષાએ કોણે કેવી રીતે વાત કોને માટે કરી છે એ જો સમજવામાં આવે તો ક્યાંય વિરોધાભાસ નહીં લાગે. એટલે અહીંયા ગુરુદેવે આપણને એ વાત સમજાવી કે જો આ શાસ્ત્રમાં આ રીતે વાત કરવામાં આવી છે ત્યારે આ અપેક્ષા છે, બીજા શાસ્ત્રમાં બીજી રીતે વાત કરવામાં આવી છે ત્યારે બીજી અપેક્ષા છે. એટલે જે રીતે જે અપેક્ષાથી જે કથન કરવામાં આવ્યા હોય એને એ અપેક્ષાથી સમજવા જોઈએ તો ક્યાંય વિરોધ ના આવે. આ વાત છે. એટલે જ્યારે જ્યારે વિરોધ લાગે ત્યારે વિચાર કરવાનો કે આમાં વિરોધ શા માટે લાગે છે. જ્ઞાની પુરુષોની, બે જ્ઞાની પુરુષોની વાતમાં વિરોધ તો હોય નહીં. એટલે આ જ્ઞાની પુરુષોએ આ વાત કઈ અપેક્ષાથી કોને સમજાવી છે અને પેલા જ્ઞાની પુરુષે એમની એ વાત કઈ અપેક્ષાથી કોને સમજાવી છે એનો જરાક વિચાર કરવા દે. એમ કરી અને આપણે જો વિચાર કરીએ તો બધું સહેલું સરળ થઈ જાય છે. ક્યાંય વિરોધાભાસ આવતો નથી. અહીંયા કહે છે કે જે કોઈ જીવ પુણ્ય પરિણામ મારા તે મેં કર્યા છે અને એ મારું કર્તવ્ય છે એમ માનતો અશુદ્ધતામાં વર્તે છે તે અપરાધી છે. મૂળ ગાથામાં અશુદ્ધતામાં વર્તતો થકો એ અપરાધી થાય છે એમ વાત લીધી છે ને. અશુદ્ધતામાં વર્તતો એ પરદ્રવ્યને પોતાનું કરે છે અને અપરાધી થાય છે. એ અશુદ્ધતામાં વર્તતો થકો જે વાત લીધી છે ને એના ઉપર ગુરુદેવે 19મી વખતના પ્રવચનમાં ઘણો વિસ્તાર કર્યો છે. અશુદ્ધતામાં વર્તે છે તે અપરાધી છે. અશુદ્ધતામાં વર્તે છે એટલે શું? અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે એમ કહ્યું છે ને. એટલે અશુદ્ધતામાં વર્તતો થકો એટલે શું? એટલે કે પોતાનો જે શુદ્ધ ભાવ છે, પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એને છોડીને, એને છોડીને એ પરનું લક્ષ કરે છે અને શુભાશુભ ભાવે વર્તે છે તો એ અશુદ્ધતામાં વર્તતો થકો. એ પોતે સ્વથી ચ્યુત થાય છે, સ્વભાવથી ચ્યુત થઈ અને બહારમાં પરનું લક્ષ કરી અને રાગ દ્વેષના ભાવે એ વર્તે છે. જે રાગ દ્વેષના ભાવે વર્તવું એ એનો સ્વભાવ નથી, એટલે એ પરિણમન શુદ્ધ પરિણમન નથી, એટલે એ અશુદ્ધતામાં વર્તતો થકો એમ એને કહેવામાં આવ્યું. એટલે તે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. જો ગુરુદેવ આગળ સમજાવે છે અહીંયા કે અહીં રાગ પરદ્રવ્ય છે એમ કહ્યું છે. ભગવાન આત્માના સ્વરૂપમાં રાગ નથી, રાગ છે તે આત્માથી જુદું છે. ભગવાન આત્માના સ્વરૂપમાં રાગ નથી, અને જો તે આત્માના સ્વરૂપમાં હોય, આત્માના સ્વરૂપમાં જો રાગ હોય તો પછી એ રાગ ક્યારેય નાશ પામે નહીં, તો એ પણ અવિનાશી થઈ જાય. આત્મા અવિનાશી છે, અને જો આત્મામાં રાગ હોય તો રાગ પણ ક્યારેય નાશ પામે નહીં, રાગ તો હંમેશને માટે રહી જાય. પણ હરિયંત અને સિદ્ધ પરમાત્મા જે થાય છે તેમને પર્યાયમાં રાગ દ્વેષનો નાશ થાય છે, એમને કોઈ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થતા જ નથી. એટલે એનો એ અર્થ થયો કે રાગ છે તે આત્માનું સ્વરૂપ નથી, આત્માના સ્વરૂપમાં રાગ છે નહીં. એટલે એ સિદ્ધ થાય છે કે રાગ પોતાની ચીજ નથી, રાગ એ પરદ્રવ્ય છે. રાગ પોતાની ચીજ નથી, પરદ્રવ્ય છે. માટે જે રાગમાં પોતાપણે વર્તે છે તે અપરાધી છે, અને તેને એવા અપરાધીને અવશ્ય શંકા થાય છે કે હું બંધાઉં છું, મને બંધન થાય છે. જે રાગમાં પોતાપણે વર્તે છે એ અપરાધી છે, અને એને અવશ્ય શંકા થાય કે મને કર્મનો બંધ પડે, મને કર્મનો બંધ પડશે, કર્મનો બંધ મને પડ્યો હશે, પડશે, એવી શંકા એને રહ્યા કરે. આગળ કહે છે કે આવો ભગવાનનો માર્ગ છે. શું થાય, વસ્તુ સ્થિતિ જ આવી છે. અહીંયા એક સરસ વાત ગુરુદેવ સમજાવે છે આ પેરેગ્રાફમાં, કે છે કે ભગવાનનો માર્ગ આવો છે, વસ્તુ સ્થિતિ જ આવી છે, ભગવાને કાંઈ કરી છે એમ નથી. આ જે વાત કરી એ કંઈ ભગવાને કરી છે એમ નથી, એમણે તો વસ્તુ સ્થિતિ જેવી છે તેવી જાણી, આત્માનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, આ બધું એમણે તો જાણ્યું, એમણે કંઈ કર્યું નથી, ભગવાન કાંઈ કરતા નથી. અન્ય મતમાં, અન્ય દર્શનમાં, અન્ય ધર્મમાં એવી માનતા છે, એવી માન્યતા છે, એવું માનવામાં આવે છે કે ભગવાન બધું કરે, ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં. આપણે એવું માનતા નથી, ભગવાન કાંઈ કરતા નથી. પણ ભગવાનના જ્ઞાનમાં જેમ છે તેમ વસ્તુસ્થિતિ આવી છે, અને એ એમની દિવ્ય ધણીમાં પ્રગટ થઈ છે. ભગવાન કાંઈ એ વસ્તુસ્થિતિ કરનારા નથી. આવો માર્ગ મોક્ષનો હોય, અને આત્માનું સ્વરૂપ આવું હોય, અને આ પ્રમાણે દ્રવ્ય ગુણ હોય, ને આ બધું કંઈ ભગવાને બનાવ્યું છે, ભગવાને કર્યું છે એમ નથી. એ તો એવી વસ્તુસ્થિતિ છે જ, માત્ર એટલું જ કે ભગવાને એને જાણી છે, જેમ છે તેમ યથાર્થ જાણી છે, જેવી છે તેવી જાણી છે, અને પછી એમણે એમના જ્ઞાનમાં એ પૂર્ણપણે જણાવ્યું છે, એટલે એ વાત દિવ્ય ધ્વનિમાં એ પ્રગટ થઈ છે. ભગવાન કહે છે જે કોઈ પણ જીવ પોતાના શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને છોડીને પુણ્ય પરિણામમાં, વ્યવહારમાં પોતાપણે વર્તે છે એ અપરાધી છે, અને એને શંકા થાય છે કે હું બંધાઉ છું, મને કર્મનો બંધ પડે છે, અને તે બંધાય જ છે. જે પોતાના શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને છોડીને પુણ્યના પરિણામમાં પોતાપણે વર્તે છે, એને જરૂરથી એવો પુણ્યનો બંધ થાય જ છે, અને પુણ્યનો બંધ થાય છે તો ભવનું ભ્રમણ પણ થશે ને થશે જ, એ બંધાય જ છે. એને શંકા થાય છે કે હું બંધાવું છું, તો બંધાય જ છે, અને એ બંધાય છે. આ વાત બધી ગાથામાં કહેવામાં આવી છે, એક અથવા બીજા પ્રકારે. એટલે ગુરુદેવ કહે છે કે ગાથાએ આ પોકાર છે કે પોતે શુદ્ધ ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, અને એવા સ્વભાવને છોડીને એ આ શુભાશુભ ભાવે પરિણમે છે તો બંધાય છે, અને એને ચાર ગતિમાં ભ્રમણ થાય છે. પરંતુ જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી, તેને બંધનની શંકા થતી નથી, એને બંધાવા વિશે કોઈ ચિંતા નથી, એને બંધાવવાનો છું એમ શંકા થતી નથી, પરંતુ જેને એવો જ્ઞાતા દ્રષ્ટા ભાવ ગ્રહ્યો નથી અને પરદ્રવ્યમાં રાચી રહ્યો છે, પરભાવને પોતાના કરે છે, એને તો એવી શંકા થાય જ છે. જ્ઞાનીને એવી શંકા નથી થતી. એક જ્ઞાની પોતે પોતાને શુદ્ધ જાણે છે, અને એમ પોતે પોતાને શુદ્ધ જાણે છે એટલું જ નહીં પણ શુદ્ધ વર્તે છે. શુદ્ધ પોતાનો સ્વભાવ ભાવ છે એવા ભાવે જ રહે છે. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 જ છું. હું ચૈતન્ય માત્ર છું, એ સિવાય બીજું કાંઈ નથી. આ પરદ્રવ્યો તો મારા નથી, પણ પરદ્રવ્યના લક્ષ્ય થતા આ વિભાવ, આ સુવાસુ ભાવ એ પણ મારા નથી, આ વિકલ્પો એ પણ મારા નથી, હું તો ચિન્ન માત્ર ભાવ છું, એમ એ જ્ઞાની વર્તે છે. એટલે કહે છે કે શુદ્ધ વર્તતા થકા એમને અપરાધ થતા નથી. જે શુદ્ધ વર્તે છે એમને અપરાધ થતો નથી, અને એમ અપરાધ થતો નથી તો પછી બંધનની શંકા ક્યાંથી થાય? એમને બંધનની શંકા પણ થતી નથી. હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ એક શુદ્ધ ચિન્ન માત્ર આત્મા છું. હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ એક શુદ્ધ ચિન્ન માત્ર આત્મા છું, એમ અનુભવ રૂપ જે વર્તમાન દશામાં વર્તે છે, એટલે કે શુદ્ધ ભાવે વર્તે છે, તે અપરાધી નથી, એ ગુનેગાર નથી, ચોર નથી, એટલે એમને બંધનની કોઈ શંકા નથી, ભય નથી. એ તો પોતાના જ્ઞાન આનંદમાં છે. પોતાના શુદ્ધ ભગવાન આત્માની અંતર્દૃષ્ટિ, જ્ઞાન અને રમણતામાં જે વર્તે છે, પોતાના શુદ્ધ ભગવાન આત્માની અંતર્દૃષ્ટિ એટલે સમ્યક દર્શન, જ્ઞાન સમ્યક જ્ઞાન અને રમણતા એટલે નિશ્ચયથી ચારિત્ર, એમ જે વર્તે છે તે અપરાધ કરતો નથી. અર્થાંત જેવો આત્મા વસ્તુ એ શુદ્ધ છે, એવો પર્યાયમાં શુદ્ધ વર્તતો થકો નિર્મળ રત્નત્રય રૂપ પરિણમે છે તે નિરપરાધ છે. કોણ નિરપરાધ છે એની અહીંયા વ્યાખ્યા કરી. ગુરુદેવ કહે છે કે પોતાના શુદ્ધ ભગવાન આત્માની અંતર્દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતામાં જે વર્તે છે તે અપરાધ કરતો નથી. એનો અર્થ એ થયો કે જેવો આત્મા વસ્તુ સ્વરૂપે શુદ્ધ છે, એવો પર્યાયમાં શુદ્ધ વર્તતો થકો નિર્મળ રત્નત્રય રૂપ પરિણમે છે. નિર્મળ રત્નત્રય રૂપ પરિણમે છે એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણમે છે, અને તે નિરપરાધ છે, અપરાધ વિનાનો છે, અને એને બંધનની કોઈ શંકા થતી નથી, એવો નિયમ છે. જો આ નિયમ છે એમ કહ્યું એટલે કે આ સિદ્ધાંત કહ્યું. આવો સિદ્ધાંત છે. સિદ્ધાંત એટલે જે સિદ્ધ થયું છે તે સિદ્ધાંત છે. અનંતજીવો એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને સિદ્ધ થયા, એ આ માર્ગે સિદ્ધ થયા છે, આ રીતે જ સિદ્ધ થયા છે, એ નિર્મળ રત્ન રૂપ પરિણમીને એ સિદ્ધ થયા છે. શુભાશુભ ભાવે પરિણમીને કોઈ સિદ્ધ થતું નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય લાવીને, એવા શુદ્ધ સ્વરૂપને જાણીને, એવા શુદ્ધ સ્વરૂપે પોતે પરિણમે, એટલું જ માત્ર એને કરવાનું છે. પછી આ બીજી બધી વાત ક્યાંથી આવી? બીજા બધા ભાવ જે આવે છે એ તો પોતાની નબળાઈ છે કે પોતે પોતાના શુદ્ધ ભાવે નથી રહી શકતો, એટલે એને શુભભાવ આવે છે. પણ શુભભાવ આવ્યો એટલે કંઈ એ ધર્મ છે એના દ્વારા ધર્મ થશે? ભક્તિનો ભાવ આવ્યો એટલે એનાથી ધર્મ થશે? એવું કેમ એને માની લીધું? એક સહેજ જરાક વિચાર કરે ને તો આ બધું સહેલાઈથી સમજાય એવું છે. પ્રભુ કૃપાળુદેવમાં જે લોકો માને છે એમને એમ કેમ વિચાર નથી આવતો કે કૃપાળુદેવના જે મુખ્ય બે ચિત્રપટ છે એ બંને કેવી દશામાં ચિત્રપટ છે? બંનેમાં એ ધ્યાનની દશા છે, કાયોત્સર્ગની દશામાં. પદ્માસન વાળીને બેઠા છે એ ચિત્રપટ જુઓ અને ઉભા છે ખડગાસનમાં એ ચિત્રપટ જુઓ. તો બંનેમાં કૃપાળુદેવ કેવી દશામાં છે? જ્યારે પોતે ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવું હોય અને જેવી રીતે સ્થિરતા કરતા હોય એવી દશામાં તો છે. તો એ ઉપરથી પણ એમને કેમ એમ વિચાર નથી આવતો કે કૃપાળુદેવ જો આ કરી રહ્યા છે તો એ શા માટે કરી રહ્યા હોય? જો ભક્તિ કરતા કરતા જ, ભક્તિ કરતા કરતા જ જો મુક્તિની પ્રાપ્તિ થવાની હોય તો કૃપાળુદેવ ને ભક્તિ કરતા દર્શાવવા જોઈએ. પણ એમના જે ચિત્રપટ ને આપણે જોઈએ છીએ એ ભાવવાહી ચિત્રપટ છે, એને જોઈએ છીએ તો એ કાંઈ મંજીરા વગાડતું કે ભક્તિ કરતું કે ગીતો ગાતું એવું ચિત્રપટ નથી, કે કતાર પેલી કતાર હાથમાં લઈને વગાડતા હોય એવું ચિત્રપટ નથી. બીજા કેટલાય સાધુ સંતોના એવા ફોટા દોરવામાં આવે છે કે જેમાં એ એવું કંઈક કરતા હોય. તમે અન્ય મતના જે સાધુ સંતોના ફોટાઓ જુઓ તો એમાં એવી રીતે વાત હોય, ભક્તિ કરતા હોય, ગાતા હોય, નાચતા હોય, એવા બધા પણ ચિત્રપટ હોય છે. પણ કૃપાળુદેવનું ચિત્રપટ તો કેવું છે? એ તો કાયસર્ગની દશા છે. હવે પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં જો એવો પુરુષાર્થ કરવાનો ન હોત તો પછી કૃપાળુદેવ એમ બેસત અથવા એમ ઉભા રહેત શા માટે? એ જ બતાવે છે કે ભક્તિ કરતા કરતા સ્વરૂપમાં જવાતું નથી. જો ભક્તિ કરતા કરતા સ્વરૂપમાં જવાતું હોત તો કૃપાળુદેવ ક્યારેય એવી રીતે બેઠા જ ન હોત કે એવી રીતે ખડગાસનમાં ઉભા રહ્યા જ ન હોત. થોડું શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. કોઈએ જોયા કૃપાળુદેવને એવી રીતે ભક્તિ કરતા કરતા મંજીરા વગાડતા વગાડતા કે ખંજરી વગાડતા વગાડતા કે નાચતા કોઈએ જોયા? એમના સંપર્કમાં આવેલામાંથી કોઈએ એમ કહ્યું છે કે કૃપાળુદેવ આ રીતે ભક્તિ કરતા હતા? ના, કોઈએ નથી કહ્યું. કૃપાળુદેવ તો પોતાના અંતરમાં સ્થિરતા કરતા હતા એમ જ આવે છે. એમની અંતરંગ દશાના વિશે આપણે જયારે વાંચીએ છીએ ત્યારે પણ એમ જ આવે છે કે શું થાય છે, અંતરમાં શું થાય છે એની જ વાત આવે છે. તો પછી આ ખોટી શુક્રા નકામી ચર્ચાઓ લઈને બેસી ગયા છે અને ગીતો ગાયા કરે છે. કૃપાળુદેવનો ફોટો જોઈને એમની જેવી દશા છે, એમની એવી જે દશા છે એનો વિચાર કરે અને એમનું એ રીતે અનુકરણ કરે તો એ કરવા જેવું છે. ગીતો ગાવાથી કાંઈ થવાનું નથી પ્રભુ. આત્મસિદ્ધિ ગાવા માટે નથી, આત્મસિદ્ધિ આત્મસાત કરવા માટે છે. આત્મસિદ્ધિ આત્મસાત કરવા માટે છે. અહીંયા કહે છે કે એવા નિર્મળ રત્નત્રયરૂપ પરિણામ જ્યારે થાય છે ત્યારે એ સિદ્ધિ થાય છે. કેવી સિદ્ધિ થાય છે? એ મોક્ષ માર્ગની સિદ્ધિ થાય છે, એ નિરપરાધની સિદ્ધિ થાય છે. અને જેને એવી નિરપરાધની સિદ્ધિ થાય છે એને બંધનની શંકા થતી નથી, એવો સિદ્ધાંત છે, એવો નિયમ છે. બહુ સુંદર વાત કરી દીધી. માટે ઉપદેશ આપે છે કે માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. શું ઉપદેશ આપ્યો? કે માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે, ત્યારે જ એવી સિદ્ધિ થાય છે. સર્વ પારકા ભાવો જે ચૈતન્ય ભાવથી જુદા છે તે બધા જ ભાવો પરભાવ છે, પારકા ભાવ છે. અને એ બધાનો પરિહાર કરવો એટલે એ બધાને છોડવા, એને ત્યાગવા. કેવી રીતે ત્યાગવા? તો કે સર્વથા ત્યાગવા. એમાં ક્યાંય અંશ માત્ર પણ રૂચિ ન રહી જાય એમ ત્યાગવા. પરભાવને એમ ત્યાગી શકાય ખરા? કેવી રીતે ત્યાગાય? કેવી રીતે ત્યાગ કરવો? બહુ સહેલું છે, રસ્તો પણ એમણે બતાવ્યો છે કે સ્વભાવ ભાવનું વલણ કર, સ્વરૂપનું મહાત્મ લાવ અને એવા તારા સ્વભાવ ભાવે થા એટલે સહજ રીતે એ પરભાવો છૂટી જશે, પરનું વલણ છૂટી જશે. સ્વરૂપનું મહાત્મ આવે એટલે બધું સહેલું થઈ જાય. પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે એમ જ્યારે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, એમ દિવ્ય ધ્વનિમાં આવ્યું છે કે હે જીવ, તારું સ્વરૂપ પણ સિદ્ધ સમાન શુદ્ધ છે, તું શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન જ છો, તો પછી હવે શુકરા શંકા કરીને રહ્યો છે? પોતાના એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને એ માની કેમ નથી લેતો? એને કેમ એ સ્વીકારતો નથી? એનું મહાત્મા એને કેમ આવતું નથી કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે એવું મહાત્મા કેમ એને આવતું નથી? જો એવું મહાત્મા આવે તો પછી એનો પ્રયત્ન એ તરફનો થાય કે એવા મારા શુદ્ધ સ્વરૂપને હવે હું પ્રગટ કરું. પેલી વાર્તા છે ને કે એક રાજાએ બીજા રાજા ઉપર ચઢાઈ કરી અને એને હરાવ્યો અને એને મારી નાખ્યો. એ રાજા જે મરી ગયો એની રાણી એના નાના પુત્રને લઈને જંગલમાં ચાલી ગઈ અને પછી એ નાનો પુત્ર, 2-3 વર્ષનો પુત્ર હશે, એ જંગલમાં ઉછર્યો, ભીલ સાથે ઉછર્યો અને ભીલની સાથે, ભીલના છોકરાઓની સાથે રમતો અને એ એમ જ માનતો કે પોતે પણ ભીલ છે. પણ જયારે એ પુખ્ત વયનો થયો અને એને જયારે કહેવામાં આવ્યું કે તું કઈ ભીલ નથી, તું તો રાજકુમાર છો અને આ પાસેનું જે રાજ છે એ રાજ તારું છે, તારા પિતાનું રાજ છે, તું તો એનો રાજકુમાર છું, આટલી વાત જયારે એની માતાએ એને કહી તો એનું લોહી, ક્ષત્રિયનું લોહી, એ રાજ લોહી ઉકળી ઉઠ્યું કે હું રાજકુમાર છું અને આ મારું રાજ છે, મારા પિતાશ્રીનું રાજ છે, તો હું જરૂર એને પાછું મેળવીશ, હું રાજકુમાર છું. એ દિવસથી એ ભીલ મટી ગયો, એ રાજકુમાર થઈ ગયો અને પછી બધું જ બળ, બધું જ જોર એને પોતાના રાજને પ્રાપ્ત કરવા માટે લગાવી દીધું. એવી રીતે જ્યારે આપણને એમ કહેવામાં આવે કે તું સિદ્ધ સમાન છો, તું સિદ્ધ સમાન છો, તો પછી બધું જ વીર્ય પોતાના સિદ્ધ સમાન સ્વરૂપની પ્રાપ્તિ માટે આપણે કેમ નથી લગાવી દેતા? એક વખત એવો નિર્ણય થઈ ગયો કે ખરેખર હું સિદ્ધ સમાન છું, ભગવાનના જ્ઞાનમાં આવ્યું, હવે બીજા કોઈના સર્ટિફિકેટની પ્રભુ જરૂર જ નથી, હવે શુકરા શંકા કરવાની રહે છે, કોઈ શંકાને સ્થાન જ નથી, હું સિદ્ધ સમાન છું તો છું, મારું શુદ્ધ સ્વરૂપ છે તો છે, અને ભગવાનના જ્ઞાનમાં આવ્યું પછી એના ઉપર હવે મારે બીજા કોઈ પાસેથી કઈ જાણવાની કે કોઈ પાસે નક્કી કરવા જવાની જરૂર જ નથી. એ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે અને સંતોએ આપણને એ વાત જણાવી છે. સંતોને કોઈ અસત્ય બોલવાનું પ્રયોજન નથી. સંતોએ આ શાસ્ત્રોમાં જે વાત કરી છે કે તું સિદ્ધ સમાન છો, એ વાત પોતે અનુભવ સહિત કરી છે અને ભગવાનના જ્ઞાનમાંથી આવેલી વાત આપણને જણાવી છે, એમનું કોઈ અસત્ય બોલવાનું પ્રયોજન નથી. તો પ્રભુ એવો સ્વીકાર કરી લઈએ કે મારું શુદ્ધ સ્વરૂપ છે અને એમ કરી અને સિદ્ધ સમાન સ્વરૂપ છે એમ કરી અને મહાત્મા લાવીએ તો પછી આખી વાત બદલાઈ જાય છે. કરી રે, હું સિદ્ધ સમાન અને હું આ શું કરી રહ્યો છું? મને આ બધું શોભે છે? આ હું મારા શુદ્ધ સ્વરૂપને ક્યાં હું રખડાવી રહ્યો છું? આ હું ક્યાં રગદોળી રહ્યો છું? આવા સિદ્ધ સમાન મારા શુદ્ધ સ્વરૂપને હું આ માટીમાં રાખી રહ્યો છું? આ જળ માટીની અંદર હું મોહિત થઈ ગયો છું? આ હું શું કરી રહ્યો છું? હું ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છું, અંદરમાં સુખનો સાગર છું, જ્ઞાનનો દરિયો છું, અને આ હું શું કરી રહ્યો છું? આ રાગ દ્વેષના ભાવ મને ક્યાં છે? એ મારું સ્વરૂપ નથી. આ વાત ગુરુદેવે તો આત્મસાત કરી હતી એટલે વારંવાર એ જ વાત દરેક ગાથાના પ્રવચનમાં આવી જાય છે. દરેક વખતે એની એ વાત કેમ આવે છે? કેમ કે પોતે આત્મસાત કરી અનુભવી અને એટલે પછી એ વાત આવે છે કે તું સિદ્ધ સમાન છો ભાઈ, તું ભગવાન છો. ગુરુદેવે આપણને ભગવાન કહ્યા પણ એ પોતે પોતાને ભગવાન અનુભવી અને પછી કહ્યા છે કે આ બધા બેઠેલા છે તે મારા જેવા જ ભગવાન છે. આપણને પુરુષાર્થ કરાવવા માટે કહ્યું છે, પોતાના સ્વરૂપનું મહાત્મા લાવી અને પુરુષાર્થ કરવાનો છે. પોતે શુદ્ધ સમાન શુદ્ધ છે તો પોતાના શુદ્ધ સ્વરૂપને એ કેમ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતો નથી? એને અંદરમાંથી કેમ એવું જોર નથી આવતું? ક્યાં એ અટકાયો છે? ક્યાં, કોના દ્વારા એ અટકાયો છે? કોઈના દ્વારા અટકાયો નથી, કોઈએ એને અટકાવ્યો નથી. એ જાતે જ મૂંઢતા કરી રહ્યો છે, એ જાતે જ મૂંઢતા કરી રહ્યો છે, અનાદિનો મૂંઢતા કરી રહ્યો છે. આ મૂંઢતા જ્યાં સુધી છોડશે નહીં અને પોતાના સિદ્ધ સમાન સ્વરૂપનું મહાત્મા લાવી અને એની પ્રાપ્તિનો જે પુરુષાર્થ નહીં કરે ત્યાં સુધી એ દુઃખી જ છે, દુઃખી જ રહેશે. માટે સર્વભાવ, જે પોતાના સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે, જે ચૈતન્યના ભાવ નથી, અનેક પ્રકારના ભાવ છે, એવા સર્વભાવને સર્વથા પારકા માનીને જેમ પારકી વસ્તુને સહજ રીતે છોડી દે છે, સહજ રીતે આપી દે છે, એમ એ સર્વ ભાવોને સર્વથા પારકા માનીને એને છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવું, અને એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે. ગુરુદેવ કહે છે આનો વિસ્તાર કરતા કે આત્મા જે વસ્તુ છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ ચિદાનંદ કંદ છે, ચિદ આનંદ કંદ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ છે. તેમાં કર્મના નિમિત્તથી ઉત્પન્ન થતા આ હિંસા, જૂઠ, ચોરી આદિ પાપના ભાવો અને આ દયા, દાન આદિ પુણ્યના ભાવો, એ બધા ભાવો, એ સર્વ ભાવો પરદ્રવ્ય છે, એ પરભાવો છે, એ આત્માના ભાવ નથી, એ મારો સ્વભાવ નથી. અહીં કહે છે કે એ સર્વ પરભાવોની દ્રષ્ટિ છોડી શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. કેવી રીતે શુદ્ધ આત્માને ગ્રહણ કરવો? કે હું ચૈતન્ય માત્ર છું, બીજું કાંઈ નથી. આ ચૈતન્યપણું છે એ જ હું છું, આ ચેતના એ જ હું છું, આ જ્ઞાન દર્શન ચેતના એ જ હું છું, એ જ મારું સ્વરૂપ છે, એ જ હું છું, એમ શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. એટલે કે શુદ્ધ આત્મામાં જ દ્રષ્ટિ લગાવવી, તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવવું. ભગવાન આત્મા પોતે તેને જ જ્ઞેય બનાવવું, પોતે જેનું જ્ઞાન કરી રહ્યો છે પરનું, ત્યાંથી દ્રષ્ટિ ખસેડીને પોતા તરફ દ્રષ્ટિ કરવી, પોતે ભગવાન આત્મા છે એને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરવું. શુદ્ધ આત્મામાં જ દ્રષ્ટિ લગાવવી, તેને જ પોતાના જ્ઞાનનું જ્ઞેય બનાવવું અને તેમાં જ લીનતા કરવી, કેમ કે ત્યારે જ નિરપરાધતા થાય છે. અને આનું નામ જૈન ધર્મ છે, જૈન દર્શન છે, અને એ જ જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે, જિનેશ્વર ભગવાને દર્શાવેલો એ જ માર્ગ છે. આટલી બધી વાત કરી જૈન ધર્મની, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો જીવોની દયા પાળવી એ જૈન ધર્મ નહીં? જીવોની દયા પાળવી એ જૈન ધર્મ નહીં ભાઈ. જીવોની દયાનો જે વિકલ્પ આવે છે, જીવની દયા પાળે ત્યારે ખરેખર કરે છે એ શું? કોઈ જીવની દયા પાળે કે બચાવવાનો પ્રયત્ન કરે તો ભાઈ કરે શું? એ તો ભાવ કરે, એ તો ભાવ જ કરે છે. બાકી શરીર કંઈક ક્રિયા કરતું હોય તો એ શરીરની ક્રિયાનો એ કરતા નથી, શરીર એના કારણે ક્રિયા કરે. એ દોડીને બચાવવા જાય, દાખલા તરીકે એમ બને, તો એમાં એણે તો ભાવ કર્યો, બીજું શું કર્યું? એ વખતે જો એનું શરીર એવી ક્રિયા કરી શકે એવું સક્ષમ હોય તો એ બચાવી શકે, નહીંતર એ દોડી શકે નહીં અને પેલાને બચાવી ના શકે. માત્ર ભાવ કરે એટલે એ તો ભાવ થયો. પેલો જીવ બચવો કે ના બચવો એ વાત તો એના પુણ્ય પ્રમાણે છે, એનું આયુષ્ય હશે ત્યાં સુધી એ તો રહેવાનો જ છે, બચવાનો જ છે. જો એનું આયુષ્ય નહીં હોય તો કોઈ એને બચાવી શકવાનું નથી, એને એ શરીરથી છૂટા પડવાનું હશે તો એ છૂટો પડશે. પણ જીવની દયાનો વિકલ્પ આવે ના આવે એમ નથી. અને જે ધર્મના માર્ગમાં છે એને એવા શુભ ભાવ આવે, એવા શુભ વિકલ્પ આવે છે, એવો વિકલ્પ આવે છે. પણ એ વિકલ્પ જે છે એ કંઈ આત્માનો પોતાનો સ્વભાવ નથી, એમ અહીંયા તો સમજાવવું છે. વિકલ્પ ન લાવવો એવી કોઈ વાત નથી, એવો વિકલ્પ આવ્યા વિના રહેતો જ નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને પણ એવો વિકલ્પ આવે, એ વખતે એવો જ વિકલ્પ આવે, દયાનો જ વિકલ્પ આવે, એને વ્રતનો જ વિકલ્પ આવે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એવા જ વિકલ્પ આવે, છતાં એને એ ધર્મ માનતો નથી કે ના બસ આ કર્યું એટલે હવે મને મુક્તિ મળી જશે, એ મારું સ્વરૂપ છે, એ મારો સ્વભાવ છે, એમ એ માનતો નથી. અથવા તો એને એમ નથી કે આના દ્વારા મને લાભ થાય છે, આના દ્વારા મને પ્રતિષ્ઠા મળે છે, આના દ્વારા મને પુણ્યનો બંધ પડે છે એટલે મારું ભવિષ્ય ઉજ્જવળ થાય છે, એવી કોઈ એની માન્યતા નથી. એને બદલે એને તો એવી માન્યતા હોય છે કે એવો વિકલ્પ આવ્યો છે તો આવ્યો છે, સુભાવ છે, અને એ સુભાવ આવ્યો એ વખતે શરીરની ક્રિયા પણ એવી એને અનુરૂપ થઈ જાય અને જીવ પેલો બચવાનો હોય તો બચી જાય, તો પણ એને આમ અભિમાન નથી કે મેં એને બચાવ્યો. એ જીવ બચવાનો તો એટલા માટે એ બચ્યો છે કેમ કે હજી એનું આયુષ્ય બાકી હતું. અને મને અહીંયા વિકલ્પ આવ્યો એ સુભાવ છે, એ મારો ભાવ નથી, એ સુભાવ છે, એનાથી જુદો હું ભગવાન આત્મા શુદ્ધ છું, હું ત્રિકાળ નાયક છું, મારા સ્વરૂપમાં કોઈ શુભ કે અશુભ ભાવ થાય એવો ગુણ નથી. એટલે એના કોઈ એ અભિમાન પણ કરતો નથી, એને એવો વિકલ્પ ના આવે એવી વાત નથી. એને વિકલ્પ આવે, અને વિકલ્પ આવે એટલું જ નહીં, પણ એની જે વખતની જેવી યોગ્યતા છે એ પ્રમાણે કાર્ય પણ થતું દેખાય, છતાં પણ જ્ઞાનીને એનું કરતા પણ હોતું નથી. બસ આટલી વાતને સમજવાની છે. જીવની દયા ન પાળવી મરતો હોય તો ભલે મરી જાય એવો ભાવ કોઈ દિવસ જ્ઞાનીને આવે જ નહીં. એનો જે જીવવાનો હશે તો જીવશે, નહીં જીવવાનો તો નહીં જીવે, એવો ભાવ જ્ઞાનીને એ વખતે આવતો જ નથી. એને સુભાવ જ આવે કે એ કેમ કરીને બચે, એવો જ ભાવ આવે. એટલે જ્યારે આમ કહેવામાં આવે કે શુભભાવ છે એનો ત્યાગ કરવો, એનો અર્થ એમ નથી, એનો અર્થ એવો નથી થતો કે એને શુભ ભાવના સ્થાને એને અંધો વિચાર કરવો, એવો તો અર્થ થતો નથી, એવો તો કોઈ ઉપદેશ આપ્યો નથી. એવો શુભભાવ એને આવશે, જેવી જેની યોગ્યતા છે એ પ્રમાણે એને એવા શુભભાવ આવવાના જ છે. પણ અહીંયા તો એ સમજાવવું છે કે એ શુભભાવને તું ધર્મ માનીને બેઠો તો એ તારી ભૂલ છે. એ શુભભાવ ભલે આવ્યો પણ એ શુભભાવ કાંઈ ધર્મ નથી, એ ભાવ જ આત્માનો નથી, એ પરદ્રવ્ય છે, પર ભાવ છે, અને તેને ગ્રહણ કરવો તે અપરાધ છે. ગ્રહણ કરવો એટલે કે એવો શુભભાવના સ્થાને કે ભલે મરતો હોય તો મરે એવો અશુભ ભાવ લાવવો એમ કહેવાનો આશય નથી. અહીંયા તો પર ભાવ છે એને એને ગ્રહણ કરવો એ અપરાધ છે. એટલે કે એ શુભભાવ મારું સ્વરૂપ છે, એ શુભભાવ મારું સ્વરૂપ છે, એ શુભભાવના સ્વામી થવું, એ શુભભાવ એ સારો છે એમ માનવું, શુભભાવ મને લાભદાયી છે એમ માનવું, શુભભાવ ધર્મનું કારણ છે એમ માનવું, એ અપરાધ છે. પરંતુ એના સ્થાને શુભભાવ આવ્યો છે તો એ વખતે હું શુદ્ધ ભાવમાં નથી રહી શકતો, અને બહારમાં આવ્યો છું, પરનું લક્ષ્ય થયું છે તો શુભભાવ આવ્યો છે, એટલી મારા પુરુષાર્થની નબળાઈ છે કે હું શુદ્ધ ભાવમાં આત્મધ્યાનમાં પોતાના સ્વરૂપે રહ્યો નહીં, બહારમાં આવ્યો તો આ શુભભાવ આવ્યો, અને એ શુભભાવ છે, અને પછી જે કંઈ કાર્ય થાય છે એનો પણ હું સ્વામી નથી, અને એ શુભભાવ મારો સ્વભાવ નથી એટલે એનો પણ હું સ્વામી નથી એમ એનો ભાવ હોય, એનું નામ પરભાવને છોડ્યો, એનું નામ પરદ્રવ્યને છોડ્યું, પરદ્રવ્યને ન ગ્રહણ કર્યું, પોતાના સ્વરૂપનું લક્ષ્ય રાખવું, પોતાના સ્વરૂપને જ પોતાનું માનવું, પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે એમ જ માનવું અને એવા ભાવે રહેવું, એટલે પરભાવનો ત્યાગ કર્યો એમ કહેવાય. ગુરુદેવ બીજી પણ વાત સાથે સમજાવે છે કે પરની દયા તો બાપુ કોઈ પાળી શકતો નથી. પર જીવ તો એનું આયુષ્ય હોય તો બચે છે, કોઈનો બચાવ્યો બચે છે એમ છે નહીં, છતાં હું બીજાને બચાવી શકું છું એમ માને તો મિથ્યાત્વ છે. અહીંયા સમજવાનું એ છે કે બચાવવો નહીં એમ નથી કહ્યું. કોઈ જીવને બચાવવો નહીં અથવા તો બચાવવાનો ભાવ આવ્યો છે તો છોડી દેવો કે ના નથી બચાવવો, બચવો હોય તો બચે, ન બચવો તો કઈ નહીં, મરવો હોય તો ભલે મરતો એમ કહેવાનો આશય નથી. એવો ભાવ આવે એ તો ધર્મના માર્ગમાં હોય જ નહીં, નાની ધર્મીને એવો ભાવ આવે જ નહીં. એને એ વખતે એવો ભાવ ના આવે કે બચવાનો હશે તો બચશે, નહીં બચવાનો તો નહીં બચે, મારે શું એમ ન આવે, એવો ભાવ ના આવે. નાની ધર્મીને એવો ભાવ આવે જ નહીં, એને એમ જ ભાવ આવે કે એને બચાવો, અને એ ભાવ બચાવવાનો આવ્યો હોય એને પાછો એ સમજે કે આ કઈ હું બચાવું છું એમ નથી, એ બચ્યો છે તો એના પુણ્યને કારણે, એના આયુષ્યને કારણે બચ્યો છે એમ જ હોય. એટલે બચાવવાનો ભાવ તો આવે આવે ને આવે જ, સાધક જીવને જ એવા શુભભાવ આવે, સાધક જીવને શુભભાવ આવે, છતાં એ શુભભાવનો કરતા ન થાય, શુભભાવનો સ્વામી ન થાય. આ શુભભાવને છોડવાની વાત છે ને, જરાક સમજવા જેવી છે, એનો ઊંધો વિચાર ના કરવો. આપણે એટલા માટે એક ઉદાહરણ આપીએ છીએ, ફરીને આજે ઉદાહરણ યાદ કરાવું કે કૂવાની પાળ ઉપર બે છોકરાઓ દોડતા હતા. કૂવાની પાળ ઉપર બે છોકરાઓ દોડતા હતા ત્યારે કોઈક બુઝુર્ગે આવીને એમ કહ્યું કે કૂવાની પાળ ઉપર ન દોડાય. તો જે સીધો હતો, ડાયો હતો, એ તો સમજી અને કુવાની પાળ ઉપરથી ઉતરી ગયો અને નીચે દોડવા લાગ્યો. પણ પેલો જે વિચિત્ર હતો એને એમ કહ્યું કે કુવાની પાળ ઉપર ન દોડીએ તો શું કુવામાં દોડીએ, કુવામાં પડીએ ને? અરે તને કોણ કુવામાં પડવાનું કહે છે, કુવામાં જવાની કોણ વાત કરે છે, તને તો નીચે ઉતરવાની વાત કરી છે કે કુવાની પાળ ઉપર ન દોડાય. એટલે જેને જેવો અર્થ કરવો એવો અર્થ કરે. અહીંયા જયારે એમ કહેવામાં આવ્યું કે શુભભાવ છે એ ધર્મ નથી, એટલે શુભભાવને ધર્મરૂપે ગ્રહણ ન કરવો. શુભભાવ એ આત્માનો ભાવ નથી, એટલે એને આત્માના ભાવ રૂપે ગ્રહણ ન કરવો. શુભભાવ એ સ્વભાવ નથી, એટલે એને સ્વભાવ તરીકે ગ્રહણ ન કરવો. અને જો એમ શુભભાવને આત્માના ભાવ તરીકે, સ્વભાવ ભાવ તરીકે, એને ધર્મ તરીકે ગ્રહણ કરવામાં આવે તો તે અપરાધ છે. કહેવાનો આશય આવો છે. એને સ્થાને ઊંધું પકડીને ચાલે કે જો શુભભાવની ના પાડી એટલે કોઈને બચાવવો નહીં, કોઈની દયા પાડવી નહીં. અરે ક્યાં એમ કહે છે ભાઈ, તું જરા સમજ તો કરો, શું વસ્તુનું સ્વરૂપ છે, શું કહેવા માંગે છે ગુરુદેવ, એ વાત તું સમજ તો કરો. આચાર્ય ભગવાને જે વાત કરી છે એનો તને કેટલો વિસ્તાર કરીને સમજાવે છે, પણ તારે સમજવું જ નથી. પેલા બીજા નંબરના છોકરા જેવી વાત તું કરી રહ્યો છે, કુવામાં પડીએ. અરે કોણ તને કુવામાં પડવાનું કહે છે, કુવામાં દોડવામાં જવાનું કોણ કહે છે? તું સમજને, વસ્તુના સ્વરૂપને સમજને ભાઈ. ઊંધો છોકરા ચાલે છે, ઊંધાઈ કરવાથી તો આનંદ કાળ વીતી ગયો અને રખડે છે. હવે ઊંધાઈ છોડ, જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજ. સાધક દશામાં શુભભાવ આવે 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 ને આવે જ છે. અહીંયા એ વાત કરી છે કે ભાઈ એનું આયુષ્ય તો બચે છે, એટલે તું અભિમાન ન કરતો કે તે બચાયો છે. છતાં જો તું એમ મનમાં અભિમાન કરે કે ના હું બચાવી શકું છું, હું તારી શકું છું, તો એ તારો મિથ્યા ભાવ છે. બીજાને કોણ બચાવે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ સિદ્ધાંતને તું ભૂલી ગયો? અને છતાં એવો પરને બચાવવાનો વિકલ્પ આવે છે, આવે છે, જ્ઞાનીને પણ આવે છે. પરંતુ જ્ઞાની તેને ગ્રહતો નથી. ગ્રહતો નથી એટલે એને શુભભાવ આવે છે, પણ એ શુભભાવનો સ્વામી થતો નથી. શુભભાવ એ ધર્મ છે એમ માનતો નથી, શુભભાવ આત્માનો ભાવ છે એમ માનતો નથી, એમ એ ગ્રહણ કરતો નથી. બાકી શુભભાવ તો આવે છે, અને શુભભાવ આવે છે ને એ પ્રમાણે ક્રિયા પણ થાય છે. શુભભાવને ગ્રહણ કરતો નથી, કેમ કે એ પરભાવ છે, આત્માનો ભાવ નથી. પરભાવનું ગ્રહણ તે અપરાધ છે, ચોરી છે. અને જે પરભાવને પોતાનો માની વર્તે છે તે નિયમથી અપરાધી છે, અને એ બંધાય છે, તેને કર્મનો બંધ પડે છે. આગળ કહે છે કે જેટલા કોઈ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ શુદ્ધના વિકલ્પ ઉઠે છે તે સર્વ પરદ્રવ્ય છે, પરભાવ છે, એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. તે સર્વ પરભાવોના સર્વથા પરિહાર વડે, જો સર્વ અને સર્વથા એમ બે શબ્દો પડ્યા છે, એટલે કે શુભાશુભ સર્વ પરભાવોનું સર્વથા લક્ષ્ય છોડીને નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપી આત્માને જાણવો, અનુભવવો અને એમાં જ દ્રષ્ટિ લગાવી સ્થિર થવું, એનું નામ શુદ્ધ આત્માને ગ્રહણ કર્યો કહેવાય છે. અને ત્યારે જ તે નિરઅપરાધ થાય છે, અને એમ એ પરભાવનો ત્યાગ થાય છે. ભાવાર્થમાં કોઈ વિશેષ વાત બાકી રહેતી નથી, લગભગ બધું આવી ગયું છે. એટલે આપણે છેલ્લા પેરેગ્રાફની વાત કરીએ. ગુરુદેવ કહે છે કે લ્યો, શુભભાવ કરતા કરતા નિરઅપરાધ થવાય એમ નહીં, પણ સર્વ શુભભાવનું પણ સર્વથા લક્ષ્ય છોડીને પોતાના શુદ્ધ એક ચૈતન્ય ભાવને ગ્રહણ કરવાથી નિરઅપરાધ થવાય છે એમ કહે છે. જુઓ આ નિરઅપરાધ થવાની રીત, આ નિરઅપરાધ થવાની રીત. તો હવે શુભભાવને કઈ રીતે છોડવો, છોડવો એનો અર્થ શું થાય, એ વાત હું ધારું છું કે આપણે ઘણી સારી રીતે ગુરુદેવ પાસેથી સમજી શક્યા છીએ. આજે આ કથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખરામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખરામ અનંત Jesus Christ.